જે ઘરમાં પ્રભુ ચર્ચા થતી ન હોય એ ઘર સ્મશાન જેવું છે. આજનો માનવી એટલો વ્યસ્ત છે કે ઈચ્છા હોવા છતાં પણ એ ભજન માટે સમય કાઢી શકતો નથી. આવી પરિસ્થિતિમાં ભગવદ્ ગીતાનો સંદેશ કાન સુધી પહોંચી જાય તો પરમ શ્રેય અને સમૃદ્ધિના સંસ્કારોનું બીજારોપણ થઈ જાય છે. ભગવાનની વાણીની આ કેસેટોથી એ પરમ પ્રભુનું સ્મરણ દિવસભર થયા કરશે. ભજનની આ આધારશિલા છે.
ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 9.
છઠ્ઠા અધ્યાય સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ યોગ વિશે ક્રમબદ્ધ વિશ્લેષણ કર્યું. એનો શુદ્ધ અર્થ હતો યજ્ઞની પ્રક્રિયા. યજ્ઞ એ તો પરમ તત્વમાં પ્રવેશ કરાવી આપનાર આરાધનાની વિધિ વિશેષનું ચિત્ર છે. એમાં આ ચરાચર જગત એ હવન સામગ્રીના રૂપમાં છે. મનનો નિગ્રહ અને નિગ્રહ થયેલ મનના વિલયકાળમાં પણ એ અમૃત તત્વ તો સમજાય જ જાય છે. પૂર્તિકાળમાં યજ્ઞ જેનું સર્જન કરે છે એનું પાન કરનાર જ્ઞાની છે અને એ જ સનાતન બ્રહ્મને પામી શકે છે. એ મિલનનું નામ જ યોગ છે. આ યજ્ઞને ક્રિયાનું રૂપ આપવાથી એ કર્મ કહેવાય છે. 7મા અધ્યાયમાં ભગવાને વર્ણવ્યું છે કે આ કર્મ કરનાર વ્યાપ્ત બ્રહ્મ, સંપૂર્ણ કર્મ, સંપૂર્ણ અધ્યાત્મ, સંપૂર્ણ અધિદૈવ, અધિભૂત અને અધિયજ્ઞ સહિત મને જાણે છે. 8મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે આ જ પરમ ગતિ છે, આ જ પરમ ધામ છે. પ્રસ્તુત અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ યોગયુક્ત પુરુષનું ઐશ્વર્ય કેવું હોય છે તેની સ્વયં ચર્ચા કરી છે. સર્વવ્યાપી હોવા છતાં તેઓ કેવી રીતે નિર્લેપ છે, કરતા હોવા છતાં કેવી રીતે અકર્તા છે, એવા પુરુષના સ્વભાવ તેમજ પ્રભાવ ઉપર પ્રકાશ પાડી યોગને આચરણમાં મૂકતા આવનારા દેવતાદિક વિઘ્નો વિશે જાગૃત કરી અને એ પરમ પુરુષનું શરણ લેવા ઉપર ભગવાને ભાર મૂક્યો. શ્રી ભગવાન વાચ.
ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષામ્યન સૂયવે જ્ઞાનં વિજ્ઞાન સહિતં યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભા.
યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, અસૂયા રહિત તારા માટે હું પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાન કહીશ. અર્થાત પરમ પદની પ્રાપ્તિ બાદ મહાપુરુષની રહેણી કેવી હોય, એ સહિત એ મહાપુરુષ એક સાથે સર્વત્ર કેવી રીતે કર્મ કરે છે, તે કેવી રીતે જાગૃતિ પ્રદાન કરે છે, તેમજ રથી બની આત્માની સાથે સદૈવ કેવી રીતે રહે છે એ કહીશ. યત જ્ઞાત્વા, જેને સાક્ષાત જાણીને તું દુઃખરૂપી સંસારથી મોક્ષ પામીશ. આ જ્ઞાન કેવું છે આના વિશે ભગવાન કહે છે.
રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ.
વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે. વિદ્યાનો અર્થ ભાષા જ્ઞાન અથવા બોધ નથી. વિદ્યા હી કા બ્રહ્મગતિ પદાયા સા વિદ્યાયા વિમુક્તયે. વિદ્યા તેને કહે છે કે તેની પાસે જે આવે તેને ઉઠાવીને બ્રહ્મ પથ ઉપર ચલાવતા ચલાવતા મોક્ષ પ્રદાન કરે છે. જો માર્ગમાં રિદ્ધિ સિદ્ધિ કે પ્રકૃતિમાં અટવાઈ ગયા તો એ વાત નક્કી છે કે અવિદ્યા સફળ થઈ ગઈ છે. એ વિદ્યા નથી, આ રાજવિદ્યા એવી છે કે જે નિશ્ચિત કલ્યાણ જ કરે છે. આ બધી ગોપનીય વિદ્યાઓનો રાજા છે. અવિદ્યા અને વિદ્યાનો ભેદ ખુલ્યા પછી યોગયુક્તતા બાદ આનું મિલન થાય છે. આ અતિ પવિત્ર, ઉત્તમ અને પ્રત્યક્ષ અનુભવમાં આવે એવું છે. કર્મ કરો, ફળ મેળવો, આવું પ્રત્યક્ષ ફળ દેનાર છે. આ અંધશ્રદ્ધા નથી કે આ જન્મમાં સાધન કરો, ફળ કોઈ બીજા જન્મમાં મળશે. આ તો પરમધર્મ પરમાત્માથી જોડાયેલ છે. વિજ્ઞાન સહિતનું આ જ્ઞાન આચરવામાં સરળ અને અવિનાશી છે. બીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે અર્જુન, આ યોગમાં બીજનો નાશ થતો નથી, તેનું થોડું પણ આચરણ જન્મ મરણના મહાન ભયમાંથી ઉગારી લે છે. છઠ્ઠા અધ્યાયમાં અર્જુને પૂછ્યું કે ભગવાન, યોગમાં ચલિત થયેલ સાધક નષ્ટ ભ્રષ્ટ તો નથી થઈ જતો ને? શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, પહેલા તો કર્મને સમજવું જરૂરી છે, અને સમજ્યા પછી થોડું પણ સાધન હાથ લાગી જાય તો તેનો કોઈ જન્મમાં ક્યારેય વિનાશ થતો નથી, પરંતુ એ થોડા અભ્યાસના પ્રભાવથી દરેક જન્મમાં એ એનું જ આચરણ કરે છે. અનેક જન્મોની સાધનાના પરિણામે તે ત્યાં પહોંચે છે જેનું નામ પરમગતિ અર્થાત પરમાત્મા છે. એ જ વિધાન શ્રી કૃષ્ણ અહીં પણ કરે છે કે આ સાધન આચરવામાં ખૂબ જ સરળ અને અવિનાશી છે, પરંતુ આના માટે શ્રદ્ધા ખૂબ જ આવશ્યક છે.
અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમાનિ.
હે પરમતપ અર્જુન, આ ધર્મ ઉપર જેનું થોડું પણ આચરણ કરનારનો વિનાશ થતો નથી, એવા ધર્મ ઉપર શ્રદ્ધા નથી, એવો શ્રદ્ધારહિત પુરુષ એટલે કે એક જ ઇષ્ટમાં મન સ્થિર ન રાખનાર, મને નહીં પામતા આ સંસાર ક્ષેત્રમાં ભ્રમણ કર્યા જ કરે છે. એટલા માટે શ્રદ્ધા અનિવાર્ય છે. શું તમે સંસારથી પર છો? આ વિશે કહે છે,
મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિતઃ.
મારા અવ્યક્ત સ્વરૂપથી જ આ સર્વ જગત વ્યાપ્ત છે, અર્થાત હું જે સ્વરૂપમાં સ્થિત છું એ જ સર્વત્ર વ્યાપ્ત છે. દરેક પ્રાણી મારામાં છે, પણ હું તેઓમાં નથી, કારણ કે હું અવ્યક્ત સ્વરૂપમાં જ સ્થિત છું. મહાપુરુષ જે અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત છે એ માધ્યમથી શરીર છોડી તે અવ્યક્ત સ્તરથી જ વાત કરે છે. આ જ ક્રમમાં ભગવાન આગળ કહે છે,
ન ચ મત્સ્થાનિ ભૂતાનિ પશ્યમે યોગમૈશ્વરમ ભૂતભિન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવનઃ.
વાસ્તવમાં બધા ભૂતો પણ મારામાં સ્થિત નથી, કારણ કે તે મરણ ધર્મા છે, પ્રકૃતિને આધીન છે. પરંતુ મારી યોગ માયાના ઐશ્વર્યને જો, જીવોને ઉત્પન્ન કરનાર અને પોષણ કરનાર મારો આત્મા ભૂતોમાં સ્થિત નથી. હું આત્મસ્વરૂપ છું, તેથી તે ભૂતોમાં હું સ્થિત નથી. આ જ યોગનો પ્રભાવ છે. આને સ્પષ્ટ કરતા યોગેશ્વર શ્રી કૃષ્ણ દ્રષ્ટાંત આપે છે.
ભૂતાનિ यथाकाशस्थितो नित्यं वायु सर्वत्र गोमः तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय।
જેમ આકાશમાં જ ઉત્પન્ન થનાર મહાન વાયુ સર્વદા આકાશમાં જ રહેતો હોવા છતાં એને મલિન કરી શકતો નથી, બરાબર એવી જ રીતે સર્વ ભૂતો મારામાં વ્યાપ્ત છે એમ જાણ, અને એવી જ રીતે હું આકાશવત નિર્લેપ છું તે મને મલિન કરી શકતા નથી। અહીંયા પ્રશ્ન પૂરો થયો। આ જ યોગનો પ્રભાવ છે। હવે યોગી શું કરે છે? ત્યારે ભગવાન કહે છે,
સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકાં કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ્।
હે અર્જુન, કલ્પના વિલય કાળમાં સર્વભૂત મારી પ્રકૃતિ અર્થાત મારા સ્વભાવને પામે છે, અને કલ્પના આરંભમાં હું એમનું વારંવાર વિસૃજામી વિશેષ રૂપથી સર્જન કરું છું। તે હતા તો પહેલેથી જ, પરંતુ વિકૃત હતા, તેમની રચના કરું છું, સર્જન કરું છું। જે અચેતન છે તેને જાગૃત કરું છું, કલ્પ માટે પ્રેરું છું। કલ્પનું તાત્પર્ય છે ઉત્થાનોન્મુખ, ઉત્થાન માટે તત્પર પરિવર્તન। આસુરી સંપત્તિમાંથી નીકળી પુરુષ જેમ જેમ દૈવી સંપત્તિમાં પ્રવેશ પામે છે ત્યાંથી જ કલ્પનો આરંભ છે, અને જ્યારે ઈશ્વર ભાવને પામે છે ત્યાં કલ્પનો ક્ષય થાય છે। પોતાનું કર્મ પૂરું કરીને કલ્પ પણ વિલીન થઈ જાય છે। ભજનનો આરંભ તે કલ્પનો આરંભ છે, અને ભજનની પરાકાષ્ઠા જ્યાં લક્ષ્યની પ્રાપ્તિ થાય છે એ કલ્પનો અંત છે। જ્યારે આ પ્રત્યગાત્મા યોનિઓના કારણભૂત એવા રાગ દ્વેષાદિથી મુક્તિ પામી પોતાના શાશ્વત સ્વરૂપમાં સ્થિર થઈ જાય, એને જ શ્રીકૃષ્ણ કહે છે કે મારી પ્રકૃતિને એટલે કે મને પામે છે। જે મહાપુરુષ પ્રકૃતિનો વિલય કરીને સ્વરૂપમાં પ્રવેશ પામે છે તેની પ્રકૃતિ કેવી હોય છે? શું તેનામાં પ્રકૃતિ શેષ જ છે? ના। ત્રીજા અધ્યાયના 33મા શ્લોકમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહી દીધું છે કે દરેક પ્રાણી પોતાની પ્રકૃતિને પ્રાપ્ત થાય છે, તેના ઉપર પ્રકૃતિના ગુણોનો જેવો પ્રભાવ હોય છે એવું એ કરે છે, અને જ્ઞાનવાનપી પ્રત્યક્ષ દર્શન પામનાર જ્ઞાતા જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર જ ચેષ્ટા કરે છે। તે બીજાઓના કલ્યાણ માટે કર્મ કરે છે। પૂર્ણ જ્ઞાની અને તત્વમાં સ્થિત એવા મહાપુરુષની રહેણી કરણી જ એની પ્રકૃતિ છે। તે પોતાના તે સ્વભાવ અનુસાર જ વર્તે છે। કલ્પના અંતમાં લોકો આ મહાપુરુષની રહેણી કરણીને જ પ્રાપ્ત થાય છે। મહાપુરુષના આ કર્તૃત્વ પર ફરી પ્રકાશ પાડતા કહે છે,
પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ અવશમ પ્રકૃતિર્વશાત્।
પોતાની પ્રકૃતિ અર્થાત મહાપુરુષના આચરણનો સ્વીકાર કરીને પ્રકૃતિર્વશાત્, પોતપોતાના સ્વભાવમાં રહેલી પ્રકૃતિના ગુણોથી પરવશ થયેલા આ સંપૂર્ણ ભૂત સમુદાયને હું વારંવાર વિસૃજામી વિશેષ સર્જન એટલે કે વિશેષ રૂપથી સર્જું છું, તેને મારા સ્વરૂપ તરફ આગળ વધવા માટે પ્રેરું છું। તો તમે આ કર્મથી બંધાયેલા છો?
ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ असक्तं तेषु कर्मसु।
चौथा अध्याय ना नवमा श्लोक मां भगवान ने कहूं छे के महापुरुष ने कार्य प्रणाली अलौकिक छे। जरे आज अध्याय ना चौथा श्लोक मां वर्णव्यू छे कि हूँ अव्यक्त रूप थी कर्म करू छु। अहीं पण एमज कहे छे कि हे धनंजय, जे कर्मो हूँ अदृश्य स्वरूप थी करू छु एमा मारी आसक्ति नथी। उदासीन नी जेम स्थित रहनार मारा परमात्म स्वरूप ने ए कर्मो बांधी शकता नथी। कारण के कर्मना परिणाम थी जे लक्ष्य सिद्ध थाय छे तेमा हूँ स्थित छु, माटे ते करवा माटे हूँ विवश नथी। आ तो स्वभाव जुड़े जोड़ायेली प्रकृतिना कार्योनो प्रश्न हतो, महापुरुषनु आचरण हतु, तेमनी रचना हती। हवे मारा अध्यासथी माया जे रचे छे ए शुं छे, ए माटे भगवान कहे छे ते पण एक कल्प छे।
मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगत् विपरिवर्तते।
हे अर्जुन, मारी अध्यक्षता मा अर्थात मारी उपस्थिति मा सर्वव्यापक एवं मारा अध्यास थी आ माया एटले के त्रिगुणमयी प्रकृति, अष्टधा मूल प्रकृति अने चेतना चराचर सहित आ जगतनी रचना करे छे, ते क्षुद्र कल्प छे। ए कारणे आ संसार आवागमनना चक्रमा फर्या करे छे। प्रकृतिनू आ कल्प क्षुद्र छे, एवा कालनू परिवर्तन छे। मारा अध्यासथी प्रकृति ज करे छे, हूँ नथी करतो। परंतु सातमा श्लोकनो कल्प, आराधनानो संचार तेमज पूर्ति पर्यंत मार्गदर्शन वालो कल्प तो महापुरुष स्वयं करे छे। एक स्थान पर ते स्वयं करता छे कि जाते विशेष रूपे सर्जन करे छे। अहीं करता प्रकृति छे जे केवल मारा आभास थी क्षणिक परिवर्तन करे छे। एमां शरीरोनु परिवर्तन, काल परिवर्तन, युग परिवर्तन वगैरे आवे छे। आटलो व्यापक प्रभाव होवा छता मूढ लोको मने नथी जाणता। जेम के
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितं परं भावमजानन्तो मम भूतमहेश्वरम्।
सर्वभूतोना महान ईश्वर रूप एवा मारा परम भाव ने न जाणनारा मूढ लोको मने मनुष्य शरीरना आधारवाळो अने तुच्छ समझे छे। सर्व प्राणीओना ईश्वरनो पण जे महान ईश्वर छे एवा ते परम भावमां हूँ स्थित छूं। परंतु मनुष्य शरीरधारी मूर्ख लोको एने जाणता नथी। तेओ मने मनुष्य कहीने संबोधे छे, एमां एमनो पण शो दोष? जारे तेओ नजर करे छे तो एमने महापुरुषनू शरीर ज जोवा मळे छे। आप महान ईश्वर भावमां स्थित छो ते तेओ केवी रीते जाणे, तेओ केम जोई शकता नथी? ए विषय भगवान कहे छे,
मोघाशा मोघ कर्माणो मोघ ज्ञानाविचेतसः राक्षसी मासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः।
के मनुष्य शरीरधारी मूर्ख लोको व्यर्थ आशा एटले के जे क्यारे पूरी न थाय एवी आशा, वृथा कर्म, बंधन रूपी कर्म, व्यर्थ ज्ञान जे वस्तुतः अज्ञान छे, विचेतसह विशेष रूप थी अचेत थयेल, अशुद्ध राक्षसो अने असुरो जेवा मोहित थनारा स्वभाव ने धारण करनारा होय छे, अर्थात आसुरी स्वभाव वाला होय छे। तेथी मने ए लोको मनुष्य समझे छे। असुर अने राक्षस એ મનનો એક સ્વભાવ છે, કોઈ જાતિ કે યોની નથી। આસુરી સ્વભાવવાળા મનુષ્ય મને જાણી શકતા નથી, પરંતુ મહાત્મા જનો તો મને જાણે છે અને ભજે છે।
મહાત્માનસ્તુ માં પાર્થ દૈવીં પ્રકૃતિમાશ્રિતાઃ ભજંત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમૌ વ્યયમ।
હે પાર્થ, પરંતુ દૈવી પ્રકૃતિ એટલે કે દૈવી સંપત્તિ વાળા મહાપુરુષો મને સર્વભૂતોના મૂળ કારણ અવ્યક્ત અને અવિનાશી જાણીને અનન્ય ભાવથી અર્થાત મનની ભીતરમાં પણ કોઈ અન્યને સ્થાન ન આપતા કેવળ મારામાં જ શ્રદ્ધા રાખી નિરંતર મારું ભજન કરે છે। કેવી રીતે ભજે છે એ વિશે ભગવાન કહે છે।
સતતં કીર્તયંતો માં યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે।
એ નિરંતર ચિંતનના વ્રતમાં અચળ રહીને મારા ગુણોનું ચિંતન કરે છે, મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને મને વારંવાર નમસ્કાર કરતા સદૈવ મારામાં જોડાયેલા રહી અનન્ય ભક્તિથી મારી ઉપાસના કરે છે, અવિરત ભજા કરે છે। કઈ ઉપાસના કરે છે? કેવું છે આ કીર્તિ જ્ઞાન? કોઈ અન્ય ઉપાસના નહીં, કોઈ અન્ય કીર્તિ જ્ઞાન નહીં, પરંતુ તે જ યજ્ઞ જે વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે, એ જ આરાધનાને યોગેશ્વર શ્રી કૃષ્ણ અહીં સંક્ષેપમાં ફરી સમજાવે છે।
જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજંતો માં ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ।
એમાંના કોઈક તો મારું સર્વવ્યાપી વિરાટ પરમાત્માનું જ્ઞાન યજ્ઞ દ્વારા યજન કરે છે, અર્થાત પોતાની લાભ હાનિ અને શક્તિને સમજીને આ નિયત કર્મ એવા યજ્ઞમાં પ્રવૃત્ત થાય છે। તો કોઈક એકત્વ ભાવથી મારી ઉપાસના કરે છે કે મારે આમાં જ એક થઈ જવાનું છે, અને અન્ય મારાથી સર્વ કંઈ અલગ રાખીને મને સમર્પણ કરીને નિષ્કામ સેવાભાવથી મને ઉપાસે છે તથા વિવિધ પ્રકારે મને ઉપાસે છે। કારણ કે એક જ યજ્ઞના આ બધા ઊંચા નીચા સ્તર છે। યજ્ઞનો આરંભ સેવાથી થાય છે, પરંતુ તેનું અનુષ્ઠાન કયા પ્રકારે થાય છે? યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞ હું કરું છું। મહાપુરુષ જો રથી ન હોય તો યજ્ઞ પાર પડતો નથી। તેમના જ નિર્દેશનથી સાધક સમજી શકે છે કે હવે એ કઈ કક્ષાએ છે, ક્યાં સુધી પહોંચી શક્યો છે। વસ્તુત યજ્ઞ કરતા કોણ છે? આ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે।
અહં ક્રતુરહં યજ્ઞઃ સ્વધાહમહમૌષધં મંત્રોહમહમેવાજ્યં અહમગ્નિરહં હુતમ્।
કરતા હું છું, વાસ્તવમાં કરતાની પાછળ પ્રેરક રૂપમાં સદૈવ સંચાલિત કરનાર તો ઇષ્ટ જ છે। કરતા દ્વારા જે પાર પામે છે એ મારી દેન છે। યજ્ઞ હું છું, યજ્ઞ આરાધનાનો વિધિ વિશેષ છે। પૂર્તિકાળમાં યજ્ઞ જેનું સર્જન કરે છે એ અમૃતનું પાન કરવાવાળો પુરુષ સનાતન બ્રહ્મમાં પ્રવેશ પામે છે। સ્વધા હું છું એટલે કે ભૂતકાળના અનંત સંસ્કારોનો વિલય કરીને તેને તૃપ્ત કરવું એ મારી ભેટ છે। ભવરોગને મિટાવનાર ઔષધિ હું છું, મને પામીને લોકો આ ભવરોગથી મુક્ત થઈ જાય છે। મંત્ર હું છું, શ્વાસના અંતરાલમાં મનનો નિરોધ મારી દેન છે. આ નિરોધ ક્રિયામાં તીવ્રતા લાવનાર વસ્તુ આજ્ય હવી પણ હું જ છું, અગ્નિ હું છું. મારા પ્રકાશમાં જ મનની બધી પ્રવૃત્તિઓ વિલીન થાય છે અને હવન અર્થાત સમર્પણ પણ હું જ છું. અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણ વારંવાર હું છું એમ કહે છે. આનો આશય માત્ર એટલો જ છે કે હું જ પ્રેરક રૂપમાં આત્માથી અભિન્ન બની ઊભો છું તથા નિરંતર નિર્ણય આપતો યોગ ક્રિયાને પૂર્ણ કરાવું છું. આનું જ નામ વિજ્ઞાન છે. પૂજ્ય મહારાજ શ્રી કહેતા રહેતા કે જ્યાં સુધી ઈષ્ટદેવ રથી બનીને શ્વાસ પ્રશ્વાસ પર નિયંત્રણ ન કરવા લાગે ત્યાં સુધી ભજનનો આરંભ જ થતો નથી. કોઈ લાખ વખત આંખ બંધ કરે, ભજન કરે, શરીરને તપ કરીને તપાવે, પરંતુ જ્યાં સુધી જે પરમાત્માની આપણને ચાહના છે તે પરમાત્મા જે સ્તરે આપણે ઊભા છીએ ત્યાં ઉતરીને આત્માથી અભિન્ન બની જાગૃત નથી થતા ત્યાં સુધી ભજનનું સ્વરૂપ આપણે યોગ્ય રીતે સમજી શકતા નથી. તેથી મહારાજજી કહેતા કે મારા સ્વરૂપને પકડો, હું જ બધું આપીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધું મારા થકી થાય છે.
પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યં પવિત્રમોંકાર ઋક્સામયજુરેવ ચ.
હે અર્જુન, હું જ આ સંપૂર્ણ જગતનો ધાતા અર્થાત ધારણ કરનારો, પિતા અર્થાત પાલન કરનારો, માતા અર્થાત ઉત્પન્ન કરનારો, પિતામહ અર્થાત મૂળ ઉદ્ગમ છું, જેમાં સર્વે પ્રવેશ પામે છે અને જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર અર્થાત જે અહમ આકાર ઇતિ ઓમકારાહ તે પરમાત્મા મારા સ્વરૂપમાં છે. સોહમ તત્વમસી વગેરે એકબીજાના પર્યાય છે. આવું જાણવા યોગ્ય સ્વરૂપ હું જ છું. રૂક અર્થાત સંપૂર્ણ પ્રાર્થના, સામ અર્થાત સમત્વ આપનારી પ્રક્રિયા, યજુહ અર્થાત યજનની વિધિ વિશેષ પણ હું જ છું. યોગ અનુષ્ઠાનના ઉપરના ત્રણેય આવશ્યક અંગ મારાથી થાય છે.
ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણં સુહૃત પ્રભવ પ્રલય સ્થાનં નિધાનં બીજમં વ્યયં.
હે અર્જુન, ગતિ અર્થાત પ્રાપ્ત થવા યોગ્ય પરમ ગતિ, ભર્તા ભરણ પોષણ કરનાર સર્વના સ્વામી, સાક્ષી અર્થાત દ્રષ્ટા રૂપમાં સ્થિત સર્વેને જાણનાર, સહુનું નિવાસ સ્થાન, શરણ લેવા યોગ્ય, અકારણ પ્રેમી, મિત્ર, ઉત્પત્તિ અને પ્રલય એટલે કે શુભાશુભ સંસ્કારોનું વિલય તથા અવિનાશી કારણ હું જ છું અર્થાત અંતે જેમાં પ્રવેશ મળે છે એ બધી જ વિભૂતિઓ હું જ છું.
તપામ્યહમહં વર્ષં નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન.
હું સૂર્ય રૂપે તપું છું, વરસાદને આકર્ષિત કરું છું, મૃત્યુથી પર અમરત્વ તથા મૃત્યુ, સત અને અસત આ બધું જ હું છું અર્થાત જે પરમ પ્રકાશ પ્રદાન કરે છે એ સૂર્ય પણ હું છું. ક્યારેક ક્યારેક સાધક મને અસત પણ માની બેસે છે, તેવો મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ રીતે ભગવાન આગળ કહે છે.
ત્રૈવિદ્યામાં સોમપા પૂત પાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયંતે ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगा।
आराधना विद्याना त्रण अंगो रुक साम अने यजु अर्थात प्रार्थना समत्वनी प्रक्रिया अने यजन्नु आचरण करनारा सोम एटले के चंद्रमानो क्षीण प्रकाश पामनारा पाप थी मुक्त बनीने पवित्र थयेला पुरुष एज यज्ञनी निर्धारित प्रक्रिया द्वारा मने इष्ट रूपे पूजीने स्वर्ग प्राप्ति ने माटे प्रार्थना करे छे। आ असतनी कामना छे जेनाथी तेओने मृत्युनी प्राप्ति थाय छे, तेओनो पुनर्जन्म थाय छे। जेवी रीते पाछळना श्लोकमां योगेश्वरे कह्युं तेम तेओ मने ज पूजे छे, ते निर्धारित विधिथी मने पूजे छे, परंतु बदलामां स्वर्गनी याचना करे छे। ते पुरुष पोताना पुण्यना फळ स्वरूप इंद्रलोकने पामीने स्वर्गमां देवताओना दिव्य भोगो भोगवे छे, अर्थात आ भोग पण हूँ ज आपू छू।
ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं काम कामालभन्ते।
તેઓ તે વિશાળ સ્વર્ગને ભોગવીને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોક એટલે કે જન્મ મરણને પામે છે। આ પ્રકારે ત્રયી ધર્મમ પ્રાર્થના સમત્વ અને યજનની ત્રણેય વિધિથી એક જ યજ્ઞનું અનુષ્ઠાન કરનારા મારે શરણે આવેલા હોવા છતાં એ કામનાવાળા પુરુષો એ લોકો વારંવાર આવાગમન અર્થાત પુનર્જન્મને પામે છે। માટે કોઈ પણ પ્રકારની કામના ન કરવી જોઈએ। જે કામના નથી રાખતો એને શું મળે છે?
અનન્યાશ્ચિંતયંતો માં યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાના યોગક્ષેમં વહામ્યહં।
અનન્ય ભાવથી મારામાં સ્થિત ભક્તજનો મારા પરમાત્મ સ્વરૂપનું નિરંતર ચિંતન કરતા રહે છે, પર્યુપાસતે સહેજ પણ ત્રુટિ ન રાખીને મને ઉપાસે છે, એવા નિત્ય એક ભાવે ભજનારા પુરુષોના યોગક્ષેમને હું જ ચલાવું છું, એટલે કે એમના યોગની રક્ષાની સંપૂર્ણ જવાબદારી હું મારા શિરે લઈ લઉં છું। આમ હોવા છતાં લોકો અન્ય દેવતાઓને ભજે છે।
યેપ્યન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કૌન્તેય યજન્ત્ય વિધિપૂર્વકમ્।
હે કૌન્તેય, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, કારણ કે ત્યાં દેવતા નામની કોઈ વસ્તુ છે જ નહીં, પરંતુ તેમનું તે પૂજન અવિધિપૂર્વકનું હોય છે, મારી પ્રાપ્તિની વિધિથી રહિત હોય છે। અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણએ ફરીવાર દેવતાઓના પ્રકરણને લીધું છે। સાતમા અધ્યાયમાં 20-23 શ્લોકમાં એમણે કહ્યું કે અર્જુન, કામનાઓ દ્વારા જેવનું જ્ઞાન હરાયેલું છે તેવા મૂઢ બુદ્ધિવાળા પુરુષો અન્ય દેવતાઓની પૂજા કરે છે, અને જેની પૂજા કરે છે એ દેવતા નામની કોઈ સક્ષમ સત્તા જ નથી, પરંતુ પીપળો પથ્થર ભૂત ભુવાની અથવા અન્યત્ર જ્યાં તેઓની શ્રદ્ધા ઝૂકી જાય છે ત્યાં કોઈ દેવતા જ નથી, હું જ સર્વત્ર છું, તે સ્થાનો પર હું ઊભો રહી તેઓની દેવ શ્રદ્ધાને તે સ્થાનો પર સ્થિર કરું છું, હું જ ફળનું વિધાન કરું છું, ફળ આપું છું, ફળ ચોક્કસ મળે જ છે, પરંતુ એમનું એ ફળ નાશવંત હોય છે, આજે છે તો કાલે ભોગવાઈને નષ્ટ થઈ જવાનું, જ્યારે મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી। માટે તે મૂઢ બુદ્ધિ જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો અન્ય દેવતાઓનું પૂજન કરે છે। પ્રસ્તુત નવમા અધ્યાયના 23-25માં શ્લોક સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણ ફરી એકવાર કહે છે કે હે અર્જુન, લોકો જે શ્રદ્ધાથી અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ અવિધિપૂર્વક પૂજે છે। અહીં દેવતા નામની કોઈ સક્ષમ વસ્તુ નથી, તેની પ્રાપ્તિની વિધિ ખોટી છે। હવે પ્રશ્ન એ ઉઠે છે કે જ્યારે તેઓ પણ અન્ય પ્રકારે આપને જ પૂજે છે અને ફળ પણ મળે છે, તો પછી દોષ શેનો છે?
અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામભિજાનંતિ તત્વેનાતશ્ચ વંતિ તે।
સર્વયજ્ઞોના ભોક્તા અર્થાત યજ્ઞજીમાં વિલીન થાય છે, યજ્ઞના પરિણામથી જે મળે છે તે હું છું અને તેનો સ્વામી પણ હું છું, પરંતુ તેઓ તત્વથી યથાર્થ રૂપે નથી જાણતા, આથી ચવંતી અધોગતિને પામે છે। એટલે કે તેઓ અન્ય દેવતાઓને જાણે છે અને જ્યાં સુધી તત્વથી નથી જાણતા ત્યાં સુધી કામનાઓથી પણ અધોગતિ પામે છે। તેઓની ગતિ કેવી હોય છે એ વિશે ભગવાન કહે છે।
यान्ति देवव्रता देवान् पितृन्यान्ति पितृव्रता भूतानि यान्ति भूतेजा यान्ति मद्याजिनोऽपि
हे अर्जुन, देवताओं ने पूजनारा देवलोक ने पामे छे। देवता कल्पित वस्तु होवाथी તેઓ પોતાની કલ્પના અનુસાર જીવન વ્યતીત કરે છે। પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, અર્થાત ભૂતકાળમાં ભમ્યા કરે છે। ભૂતોને પૂજનારા ભૂતો હોય છે અને શરીર ધારણ કર્યા જ કરે છે। જ્યારે મારો ભક્ત મને જ પામે છે, એ મારું જ સાક્ષાત સ્વરૂપ હોય છે, તેની દુર્ગતિ નથી થતી। એટલું જ નહીં, પરંતુ મારી પૂજાનું વિધાન પણ સરળ છે।
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहितं अश्नामि प्रयतात्मनः।
जे कोई भक्त पत्र पुष्प फल के जल वगैरे भक्तिपूर्वक मने अर्पण करे छे, ત્યાંથી જ ભક્તિનો આરંભ થાય છે। મનથી પ્રયત્ન કરનારા એ ભક્તનું હું સર્વ સ્વીકારું છું, માટે
યત કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત યત તપસ્યસિ કૌન્તેય તત કુરુષ્વ મદર્પણમ।
હે અર્જુન, તું જે કર્મ એટલે કે યથાર્થ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમ કરે છે, સમર્પણ કરે છે, દાન આપે છે અને મન સહિત ઇન્દ્રિયોને મારા અનુરૂપ તપ કરે છે, એ સર્વ મને અર્પણ કર, અર્થાત મને સમર્પિત થઈને આ બધું કર। સમર્પણ કરવાથી યોગના ક્ષેત્રની જવાબદારી હું સંભાળી લઉં છું।
શુભાશુભ ફલૈરેવમ મોક્ષ્યસે કર્મ બંધનૈઃ સંન્યાસયોગયુક્તાત્મા विमुक्तो मामुपैष्यसि।
आ रीते सर्वस्वनो न्यास એટલે કે સંન્યાસ યોગથી યુક્ત થયેલો તું શુભાશુભ ફળ આપનાર કર્મોના બંધનથી મુક્ત થઈ મને પામીશ। ઉપરના ત્રણ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ સાધન અને તેના પરિણામનું ક્રમવાર વર્ણન કર્યું છે। પહેલા પત્ર પુષ્પ ફળ જળનું પૂર્ણ શ્રદ્ધાથી તર્પણ, બીજા શ્લોકમાં સમર્પિત થઈને કર્મનું આચરણ અને ત્રીજામાં પૂર્ણ સમર્પણ સાથે સર્વસ્વનો ત્યાગ। આનાથી કર્મબંધનોથી વિમુક્ત, વિશેષ રૂપથી મુક્ત થઈ જઈશ। મુક્તિથી શું મળશે? ભગવાને કહ્યું કે મને પામીશ। અહીં મુક્તિ અને પ્રાપ્તિ એકબીજાના પૂરક છે। ભગવાનની પ્રાપ્તિ એ જ મુક્તિ છે તો એનાથી શું લાભ? ત્યારે ભગવાને કહ્યું,
समोहं सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या महिते तेषु चाप्यहम्।
कि आ सृष्टिमां न मने कोई प्रिय छे अने न मारो कोई अप्रिय छे, પરંતુ જે મારો અનન્ય ભક્ત છે તે મારામાં છે અને હું તેનામાં છું, તે જ મારો એકમાત્ર પ્રિય છે, હું તેનામાં પરિપૂર્ણ થઈ રહું છું, મારામાં અને તેનામાં કોઈ અંતર રહેતું નથી। ત્યારે તો ખૂબ પુણ્યશાળી લોકો જ ભજન કરતા હશે। ભજન કરવાનો અધિકાર કોને છે? આ વિશે ભગવાન કહે છે,
अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः।
કોઈ અત્યંત દુરાચારી હોવા છતાં અનન્ય ભાવથી અર્થાત અન્ય વત્તા ન મારા સિવાય કોઈ અન્ય વસ્તુ કે દેવતાને ન ભજતા કેવળ મને જ નિરંતર ભજે છે તે સાધુ માનવા યોગ્ય છે। હજી તે સાધુ થયો નથી, પરંતુ તે સાધુ થશે એમાં કોઈ સંદેહ નથી, કારણ કે તે યથાર્થ નિશ્ચયથી લાગી ગયો છે। આથી તમે પણ ભજન કરી શકો છો, કારણ કે તમે મનુષ્ય છો અને મનુષ્ય જ યોગ્ય નિશ્ચયવાળો છે। ભગવદ્ ગીતા पापी जनोनो उद्धार करे छे अने ते पथिक।
क्षिप्रम भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति।
आ भजनना प्रतापे ते दुराचारी पण શીઘ્ર ધર્માત્મા થઈ જાય છે, પરમધર્મ પરમાત્માથી જોડાઈ જાય છે તથા શાશ્વત પરમ શાંતિને પામે છે। હે કૌંતે, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત કદી નાશ પામતો નથી, કદાચ એક જન્મમાં પાર ન ઉતરે તો બીજા જન્મમાં પણ તે જ સાધન કરી શીઘ્ર જ પરમ શાંતિને પામે છે। અને સદાચારી દુરાચારી સૌને ભજન કરવાનો અધિકાર છે। એટલું જ નહીં, પરંતુ
માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપિ સ્યુઃ પાપયોનયઃ સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાઃ તેપિ યાન્તિ પરાં ગતિમ્।
હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્ર આદિ તથા જો કોઈ પાપ યોનિવાળા પણ હોય તો તે સર્વે મારો આશ્રય કરીને પરમ ગતિને પામે છે। માટે આ ભગવદ્ ગીતા મનુષ્ય માત્ર માટે છે। ચાહે કંઈ પણ કરતો, ગમે ત્યાં જન્મેલો હોય તો પણ એ મને પામે છે। સૌના માટે તે સમાન કલ્યાણકારી છે। ગીતા सार्वभौम छे। पाप योनिह अध्याय 16 मां आसुरी वृत्तिना लक्षणों वर्णवता भगवाने जणाव्युं छे कि जीवो शास्त्र विधिनो त्याग करीने नाम मात्रना यज्ञ करी दंभपूर्वक जे यजन करे छे ते अधम पुरुष छे। यज्ञ छे ज नहीं, फक्त नाम मात्र होय अने दंभथी यजन करे छे ते क्रूर कर्मी अने पापाचारी एटले के पाप योनि छे। वैश्य शूद्र भगवत पथनी सीढ़ीओ छे। स्त्रीओ प्रत्ये क्यारेक आदर अने क्यारेक उपेक्षानी भावना रही छे, परंतु योग प्रक्रिया में स्त्री अने पुरुष बन्ने ने एक सरखो प्रवेश छे, बन्ने ने एक सरखो अधिकार छे।
किं पुनर्ब्राह्मणा पुण्या भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकं इमं प्राप्य भजस्व मां।
तो पछी ब्राह्मणो अने राजर्षि गण जेवा भक्तोनु तो कहेवू छू, ब्राह्मण एक अवस्था विशेष छे, एमा ब्रह्म मा प्रवेश अपावनारी बद्धी योग्यताओ विद्यमान छे। शांति, आर्जव अनुभवपूर्ण ज्ञान, ध्यान अने इष्टना आदेश अनुसार चालवानी जेनमा क्षमता छे ते ब्राह्मणनी अवस्था छे। राजर्षि क्षत्रियो मा रिद्धि सिद्धिनो संचार, शूरवीरता, स्वामी भाव अने रणमा पीछेहट न करवानो स्वभाव होय छे। योग स्तरे पहोंचेला योगीओ तो पार पहोंचे ज छे, एमना माटे तो शू कहेवू। माटे हे अर्जुन, तू सुख रहित क्षणभंगुर आ मनुष्य शरीर पामीने मारू ज भजन कर। आ नाशवंत शरीरना ममत्व अने पोषणमां समय नष्ट न कर। योगेश्वर श्री कृष्णए अहीं चौथी वखत ब्राह्मण, क्षत्रिय, वैश्य तथा क्षुद्रनी चर्चा करी। बीजा अध्यायमां कहूं कि क्षत्रिय माटे युद्ध करता अधिक कल्याणकारी कोई रस्तो नथी। त्रीजा अध्यायमां एमणे कह्युं कि स्वधर्ममां मृत्यु पण वधु श्रेयस्कर छे। चौथा अध्यायमां भगवाने संक्षेपमां जणाव्युं कि चार वर्णोनी रचना मैं करी छे, तो शुं मनुष्यने चार ज्ञातिओमां वहेंची दीधा? कहे छे कि ना, गुणकर्म विभागशः, गुणना आधारे कर्मने चार श्रेणीमां राख्या छे। श्री कृष्णना कहेवा अनुसार कर्म ज एकमात्र यज्ञनी प्रक्रिया छे, एटले के आ यज्ञ करनारा चार प्रकारना होय छे। प्रवेश काळमां आ यज्ञ करता क्षुद्र छे, अल्पज्ञ छे, कंई करवानी क्षमता आवे, आत्मिक संपत्तिनो संग्रह थयो तो तेज यज्ञ करता वैश्य बनी गयो। आनाथी आगळ वधीने प्रकृतिना त्रणे गुणोने भेदवानी क्षमता आववाथी ए साधक क्षत्रिय श्रेणीनो थयो। ज्यारे आज साधकना स्वभावमां ब्रह्ममां प्रवेश अपावानी योग्यता आवे छे त्यारे तेज ब्राह्मण छे। वैश्य अने शूद्रनी सरखामणीमां क्षत्रिय अने ब्राह्मण होय तेवा साधको प्राप्तिनी वधु नजीक छे। शूद्र अने वैश्य पण तेज ब्रह्ममां प्रवेश पामीने शांत थशे, परंतु तेमनाथी आगळनी अवस्थावाळाओ माटे तो कहेवू छूं, तेमना माटे तो परमपदनी प्राप्ति निश्चित ज छे। गीता जे उपनिषदोनो सार सर्वस्व छे तेमा ब्रह्म विदुषी महिलाओना आख्यान पण भर्या पड्या छे। कहेवाता धर्मभीरुओ, रूढ़िवादीओ वेदाध्ययनना अधिकार अनाधिकारनी व्यवस्था बाबतमा माथाकूट करता रह्या। योगेश्वर श्रीकृष्णनी स्पष्ट उद्घोषणा छे कि यथार्थ कर्मनी निर्धारित क्रियामां स्त्री पुरुष सौने प्रवेश मळे छे, तेथी तेओ भजननी धारणाने प्रोत्साहित करे छे।
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु, मामे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः।
હે અર્જુન, મારામાં જ મન સ્થિર કરનારો થા, અને મારા સિવાય અન્ય ભાવ મનમાં આવવો ન જોઈએ. મારો અનન્ય ભક્ત થા, અવિરત મારા ચિંતનમાં લાગ્યો રહે, શ્રદ્ધા સહિત મારું જ નિરંતર પૂજન કર અને મને જ નમસ્કાર કર. આ પ્રકારે મારે શરણે આવી મારા એકત્વ ભાવમાં આત્મા સ્થિર કરી તું મને પ્રાપ્ત થા, અર્થાત તું મારી સાથે એકત્વ પ્રાપ્ત કરીશ. નિષ્કર્ષ. આ અધ્યાયના આરંભમાં શ્રી કૃષ્ણએ કહ્યું, દોષરહિત ભક્ત અર્જુન, તારા માટે વિજ્ઞાન સહિત આ જ્ઞાન હું કહીશ, એ જાણીને કંઈ જ શેષ જાણવાનું બાકી રહેશે નહીં. આ જાણીને તું સંસાર બંધનમાંથી છૂટી જઈશ. આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, પરમ બ્રહ્મમાં પ્રવેશ કરાવે એ જ સાચી વિદ્યા છે, અને આ જ્ઞાન એનો પણ રાજા છે, અર્થાત નિશ્ચિત કલ્યાણ કરનારું છે. આ સંપૂર્ણ ગુપ્ત તત્વોનો પણ રાજા છે, ગુપ્ત તત્વને પણ પ્રત્યક્ષ કરાવી આપનારું છે. આ પ્રત્યક્ષ ફળ આપનાર સાધન કરવામાં સરળ અને અવિનાશી છે. આનું થોડું સાધન કરનાર પણ પાર ઉતરે છે, તેનો ક્યારેય નાશ થતો નથી, અને વળી આના પ્રભાવથી તે પરમશ્રેય સુધી પહોંચી જાય છે. પરંતુ આમાં એક શરત છે, શ્રદ્ધા વગરનો પુરુષ પરમગતિ પામતો નથી, પણ સંસાર ચક્રમાં ભટક્યા કરે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણે યોગના ઐશ્વર્ય પર પણ પ્રકાશ પાડ્યો છે. દુઃખના સંયોગનો વિયોગ એ જ યોગ છે, અર્થાત સંસારના સંયોગ વિયોગથી સર્વથા પર છે એનું નામ યોગ છે. પરમતત્વ પરમાત્માના મિલનનું નામ યોગ છે. પરમાત્માની પ્રાપ્તિ એ યોગની પરાકાષ્ઠા છે. જે આમાં પ્રવેશ પામી ચૂક્યા છે તેવા યોગીના પ્રભાવને જોઈને સર્વભૂતોના સ્વામી અને જીવધારી શરીરધારીનું પોષણ કરવાવાળો હોવા છતાં પણ મારો આત્મા એ ભૂતોમાં સ્થિત નથી, હું આત્મસ્વરૂપમાં સ્થિત છું. હું તે છું જેમ આકાશમાં ઉત્પન્ન થનાર અને સર્વત્ર વિચરનાર વાયુ આકાશમાં જ સ્થિત છે, પરંતુ તેને મલિન નથી કરી શકતો. આ રીતે સર્વભૂતો મારામાં રહેલ છે, પરંતુ હું તેઓમાં લેપાયેલો નથી. હે અર્જુન, કલ્પના આરંભમાં હું ભૂતોને વિશેષ પ્રકારથી સર્જું છું, અને સૃષ્ટિના અંતમાં સર્વભૂતો મારી પ્રકૃતિને, અર્થાત યોગારૂઢ મહાપુરુષની કરણીને તેના અવ્યક્ત ભાવને પામે છે. યદ્યપિ મહાપુરુષ પ્રકૃતિથી પર છે, પરંતુ પ્રાપ્તિ થયા પછી સ્વભાવ અર્થાત સ્વયંમાં સ્થિત રહીને લોકસંગ્રહ લોકકલ્યાણ માટે જે કાર્ય કરે છે તે પણ એનું એક લક્ષણ છે. આ કાર્યકલાપને એ મહાપુરુષની પ્રકૃતિ કહીને સંબોધિત કરવામાં આવી છે. હું એક રચયિતા સર્જનહાર તો છું જ, જે ભૂતોના આરંભ કલ્પ માટે પ્રેરિત કરું છું, અને બીજી રચયિતા ત્રિગુણમયી પ્રકૃતિ છે, જે મારા અધ્યાસથી ચરાચર સહિત ભૂતોની રચના કરે છે. આ પણ એક કલ્પ છે, જેમાં શરીર પરિવર્તન, સ્વભાવ પરિવર્તન અને કાળ પરિવર્તન નિહિત છે. ગોસ્વામી તુલસીદાસજી પણ રામચરિત માનસમાં એમ જ કહે છે, એક દુષ્ટ અતિશય દુઃખરૂપા, જા બસ જીવ પરાભવ કૂપા. વિદ્યા અને અવિદ્યા આ બે પ્રકૃતિના ભેદ છે. આમાં અવિદ્યા દુષ્ટ અને દુઃખરૂપ છે, જેનાથી વિવશ પરવશ જીવ ભવસાગરમાં પડ્યો રહે છે, જેનાથી પ્રેરાઈને જીવ કાળ કર્મ સ્વભાવ અને ગુણના પ્રભાવ હેઠળ રહે છે. બીજી છે વિદ્યા, એટલે કે માયા, જેને શ્રી કૃષ્ણ કહે છે કે હું સર્જું છું. ગોસ્વામીજીના મતાનુસાર પ્રભુ રચના કરે છે. એક રચઈ જગ ગુણ બસ જાકે, પ્રભુ પ્રેરિત નહીં નિજ બલ તાકે. તે આ જગતની રચના કરે છે જેના આશ્રિત ગુણ છે. કલ્યાણકારી ગુણ એકમાત્ર ઈશ્વરમાં જ છે. પ્રકૃતિમાં તો ગુણ છે જ નહીં, તે તો નાશવંત છે, પરંતુ વિદ્યામાં પ્રભુ પ્રેરક બનીને કરે છે. આ રીતે કલ્પના બે પ્રકાર છે. એક તો વસ્તુનું, શરીર અને કાલનું પરિવર્તન, એ કલ્પ છે, પરંતુ આ પરિવર્તન પ્રકૃતિ મારા આભાસથી જ કરે છે. પરંતુ આનાથી મહાન કલ્પ તો એ છે જે આત્માને નિર્મળ સ્વરૂપ પ્રદાન કરે છે અને તેનો શૃંગાર મહાપુરુષ કરે છે. તે જડ અને અચેત ભૂતોને સજીવન સચેત કરે છે. ભજનનો આરંભ એ જ આ કલ્પનો આરંભ છે અને ભજનની પરાકાષ્ઠા જ કલ્પનો અંત છે. જ્યારે આ કલ્પ ભવરોગથી પૂર્ણ નિરોગી બનાવીને શાશ્વત બ્રહ્મમાં પ્રવેશ પમાડે છે, તે પ્રવેશ કાળમાં યોગી મારી કરણી ક્રિયા અને મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પ્રાપ્તિ થયા બાદ મહાપુરુષનું કર્મ એ જ એની પ્રકૃતિ છે. ધર્મગ્રંથોમાં કથા મળે છે કે ચાર યુગ વીત્યા પછી એક કલ્પ પૂર્ણ થાય છે, મહાપ્રલય થાય છે. પ્રાય લોકો આને યથાર્થ રીતે સમજી શકતા નથી. યુગના બે અર્થ છે, સ્વ જુદો છે અને આરાધ્ય જુદો છે. ત્યાં સુધી યુગધર્મ રહેશે. ગોસ્વામીજીએ રામચરિત માનસના ઉત્તરકાંડમાં એની ચર્ચા કરી છે. જ્યારે તામસી ગુણનો પ્રભાવ હોય, રજોગુણ અલ્પમાત્રામાં હોય, ચારે તરફ વેર વિરોધ હોય તેવી વ્યક્તિ કલિયુગીન છે, એ ભજન કરી શકતો નથી. પરંતુ સાધનની શરૂઆત થવાથી જ યુગ પરિવર્તન થઈ જાય છે. રજોગુણ વધવા લાગે છે, તમોગુણ ક્ષીણ થતો જાય છે અને કંઈક અંશે સત્વગુણ પણ સ્વભાવમાં આવી જાય છે. હર્ષ અને ભયની દ્વિધા રહ્યા કરે છે ત્યારે સાધક દ્વાપર યુગની અવસ્થામાં આવી જાય છે. ક્રમશઃ સત્વગુણનું પ્રાબલ્ય થવાથી રજોગુણ સ્વલ્પ રહી જાય છે. આરાધના કર્મમાં રતિભાવ થાય છે. આવા ત્રેતા યુગમાં ત્યાગની સ્થિતિવાળો સાધક અનેક યજ્ઞો કરે છે. યજ્ઞાના જપયજ્ઞોસ્મી, યજ્ઞ શ્રેણીવાળા જપ જેનો ચઢાવ ઉતાર શ્વાસ પ્રશ્વાસ ઉપર છે, તે કરવાની ક્ષમતા રહે છે. જ્યારે માત્ર સત્વગુણ શેષ રહે, વિષમતા નિર્મૂળ થાય, સમતા આવી જાય, આવો કૃતયુગ અર્થાત કૃતાર્થ યુગ અથવા સતયુગનો પ્રભાવ છે. આ સમયે તમામ યોગીઓ વિજ્ઞાની હોય છે, ઈશ્વરને જાણનારા હોય છે. સ્વાભાવિક રીતે જ ધ્યાન પકડવાની તેમનામાં ક્ષમતા હોય છે. વિવેકી જન યુગ ધર્મોનો ચઢાવ ઉતાર મનમાં સમજે છે. મનનો નિરોધ કરવા માટે તેઓ અધર્મનો પરિત્યાગ કરી ધર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે અને નિરુદ્ધ મનનો પણ વિલય થઈ જવાથી યુગોની સાથોસાથ કલ્પનો પણ અંત આવી જાય છે. પૂર્ણતામાં પ્રવેશ અપાવીને કલ્પ પણ શાંત થઈ જાય છે. આ પ્રલય છે, જ્યારે પ્રકૃતિ પુરુષમાં વિલીન થઈ જાય છે. આના પછી મહાપુરુષનું જે કર્મ છે એ જ એની પ્રકૃતિ છે, એ જ એનો સ્વભાવ છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, મૂઢ લોકો મને નથી જાણતા, ઈશ્વરોના પણ ઈશ્વર એવા મને તેઓ તુચ્છ સમજીને સાધારણ મનુષ્ય જ માને છે. પ્રત્યેક મહાપુરુષની એ સમસ્યા રહી છે કે તત્કાલીન સમાજે તો એની ઉપેક્ષા જ કરી છે, તેનો ખૂબ જ વિરોધ થયો છે. શ્રી કૃષ્ણ પણ આમાં અપવાદ નથી. તેઓ કહે છે કે હું પરમભાવમાં સ્થિત છું, પરંતુ મારું શરીર પણ મનુષ્યનું જ છે. તેથી મૂઢ લોકો મને તુચ્છ કહી મનુષ્ય જાણી સંબોધિત કરે છે. આવા લોકો વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા હોવાથી તેઓ કંઈ પણ કરે અને કહી દે કે અમે કામના નથી કરતા અને થઈ ગયા નિષ્કામ કર્મયોગી. તે આસુરી સ્વભાવવાળા મને પારખી કે જાણી શકતા નથી, પરંતુ દૈવી સંપત્તિવાળા લોકો અનન્ય ભાવથી મારું ધ્યાન કરે છે, મારા ગુણોનું નિરંતર ચિંતન કરે છે. અનન્ય ઉપાસના અર્થાત યજ્ઞાર્થ કર્મના બે જ માર્ગ છે. પહેલો છે જ્ઞાનયજ્ઞ અર્થાત સ્વમાં વિશ્વાસ અને પોતાની શક્તિને સમજીને તે નિયત કર્મમાં પ્રવૃત્ત થવું, અને બીજી વિધિ સ્વામી સેવક ભાવનાની છે, જેમાં સદગુરુને સમર્પિત થઈ એ કર્મ કરવામાં આવે છે. આ બે દ્રષ્ટિથી લોકો મને ઉપાસે છે, પરંતુ તેના દ્વારા જે પાર પામે છે તે યજ્ઞ, તે હવન, તે કર્તા, શ્રદ્ધા અને ઔષધિ જેનાથી ભવરોગની ચિકિત્સા થાય છે તે હું જ છું. અંતે જે ગતિ પ્રાપ્ત થાય છે એ ગતિ પણ હું જ છું. આ યજ્ઞને લોક ત્રૈવિદ્યાહ, પ્રાર્થના, યજન અને સમત્વ દેવાવાળી વિધિઓથી સંપાદિત કરે છે, પરંતુ બદલામાં સ્વર્ગની કામના કરે છે તો તે સ્વર્ગ પણ હું જ આપું છું. તેના પ્રભાવથી ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લે છે અને દીર્ઘકાળ સુધી તે ભોગવે છે, પરંતુ પુણ્ય ક્ષીણ થાય ત્યારે તેઓ પુનર્જન્મને પ્રાપ્ત કરે છે. તેની ક્રિયા સાચી હતી, પરંતુ ભોગોની ઈચ્છા હોવાથી તેઓ પુનર્જન્મને પામે છે. આથી ભોગોની કામના ન કરવી, જે અનન્ય ભાવથી અર્થાત મારા સિવાય અન્ય કોઈ છે જ નહીં એવા ભાવથી જે નિરંતર મારું ચિંતન કરે છે અને લેશ માત્ર પણ ત્રુટિ રાખ્યા વગર જે મને ભજે છે, તેવા લોકોના યોગની સુરક્ષાનો ભાર હું મારે માથે લઈ લઉં છું. આટલું હોવા છતાં પણ કેટલાક લોકો અન્ય દેવતાઓની પૂજા કરે છે, તેવું મારી જ પૂજા કરે છે, પરંતુ મારી પ્રાપ્તિ માટેની એ વિધિ નથી. તે સંપૂર્ણ સર્વયજ્ઞોના ભોગતાના રૂપમાં મને નથી જાણતા, અર્થાત તેઓની પૂજાના પરિણામ સ્વરૂપે હું નથી મળતો. આથી જ તેઓનું પતન થાય છે. તેઓ દેવતા, ભૂતો અથવા પિતૃઓના કલ્પિત રૂપમાં નિવાસ કરે છે, જ્યારે મારો ભક્ત સાક્ષાત મારામાં નિવાસ કરે છે, મારું જ સ્વરૂપ બની જાય છે. યોગેશ્વર શ્રી કૃષ્ણએ આ યજ્ઞાર્થ કર્મને અત્યંત સરળ બતાવ્યું છે કે કોઈ ફળફૂલ અથવા કંઈ પણ જો શ્રદ્ધાથી આપે છે ને, એનો હું સ્વીકાર કરું છું. આથી હે અર્જુન, તું જે આરાધના કરે છે એ મને સમર્પિત કર. જ્યારે સર્વસ્વનો ન્યાસ થઈ જશે ત્યારે યોગથી યુક્ત થયેલો એવો તું કર્મોના બંધનથી મુક્ત થઈ જઈશ, અને આ મુક્તિ એ મારું જ સ્વરૂપ છે. દુનિયાના સર્વ પ્રાણીઓ મારા જ છે. કોઈ પણ પ્રાણીથી મને નથી પ્રેમ કે નથી દ્વેષ, હું તટસ્થ છું. પરંતુ જે મારો અનન્ય ભક્ત છે હું તેનામાં છું, તે મારામાં છે. અત્યંત દુરાચારી અધમાધમ પાપી પણ કેમ ના હોય, છતાં પણ એ જો અનન્ય શ્રદ્ધા ભક્તિથી મને ભજે છે તો તે સાધુ માનવા યોગ્ય છે. તેનો નિશ્ચય સ્થિર છે તો તે તરત જ પરમ તત્વથી યુક્ત થઈ જાય છે અને શાશ્વત પરમ શાંતિને પામે છે. અહીં શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક કોણ છે. સૃષ્ટિમાં જન્મ લેનાર કોઈ પણ પ્રાણી અગર જો અનન્ય ભાવથી એક પરમાત્માને જ ભજે છે, એનું જ ચિંતન કરે છે, તો તે ત્વરિત જ ધાર્મિક બની જાય છે. આથી ધાર્મિક એ છે જે એક જ પરમાત્માનું સ્મરણ કરે છે. અંતમાં આશ્વાસન આપે છે કે હે અર્જુન, મારો ભક્ત કદી નાશ પામતો નથી. કોઈ શુદ્ર હોય, કોઈ નીચ હોય, આદિવાસી હોય અથવા અનાદિવાસી હોય, અથવા તો કોઈ પણ નામધારી હોય, પુરુષ કે સ્ત્રી હોય, અથવા પાપ યોની તિર્યક યોનીવાળા પણ જો હોય, પરંતુ મારું શરણ ગ્રહીને તે પરમ શ્રેયને પામે છે. પછી તો જે બ્રહ્મમાં પ્રવેશ કરાવનાર અહર્તાઓથી યુક્ત છે એ બ્રાહ્મણ તથા જે રાજર્ષિત્વના સ્તરથી ભજવાવાળા છે એવા યોગીઓ માટે તો કહેવું જ છું, એ તો પાર ઉતરી જ જાય છે, મુક્તિ પામે જ છે. આથી હે અર્જુન, નિરંતર મારામાં મનવાળો તું મને નમસ્કાર કર. આ રીતે મારે શરણે આવેલો તું મને જ પામીશ, જ્યાંથી ફરી પાછા આવવું પડતું નથી. પ્રસ્તુત અધ્યાયમાં એ વિદ્યાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે જેને શ્રી કૃષ્ણ સ્વયં જાગૃત કરે છે. આ રાજવિદ્યા છે, અને તે એકવાર જો જાગૃત થઈ ગઈ તો નિશ્ચિત કલ્યાણ કરે છે. આથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા જાગૃતિ નામ નવમોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા નામના યોગશાસ્ત્રરૂપ શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદમાં રાજવિદ્યા જાગૃતિ નામનો નવમો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાહ યથાર્થ ગીતા ભાષ્યે રાજવિદ્યા જાગૃતિ નામ નવમોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં રાજવિદ્યા જાગૃતિ નામનો નવમો અધ્યાય પૂર્ણ થાય છે. हरिओम तत्सत्।